તારીખ 19/8/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 657 658 અને 659 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 385
નિદ્રા થાય છે, કર્મ કરે છે એવી સમજણ છે. એવી સમજણથી ઉપવાસ કરવામાં આવે છે. ખરેખર ઉપવાસ કોને કહેવાય, તપ કોને કહેવાય એ વિષયમાં ખુલાસો. ઉપવાસનો આવો અર્થ છે કે ઇન્દ્રિયો તથા મન વિષયોમાં પ્રવૃત્તિ રહી થઈને આત્મામાં રહે તે ઉપવાસ છે. આગળ વિસ્તૃતિ અર્થ કરેલો ગોળમાં એટલે નજીક અને વાસ એટલે વસવું, સ્વભાવની નજીક સ્વભાવમાં વસવું ઉપવાસ છે. સ્વભાવ સમીપે વસવું એટલે સમીપ. હું આ નાસ્તિથી અર્થ કર્યો છે કે ઇન્દ્રિયો તથા મન વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈને આત્મામાં રહે વ્યક્તિથી નાસ્તિથી રહિત પણ કરીને બહારના પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અથવા કોઈ પણ ઉદયભાવમાં ઉપયોગને નહીં લંબાવીને ઉદયભાવથી ભિન્ન થઈને આત્મ સ્વભાવમાં રહેવું, વિકરાગ ભાવમાં રહેવું તે ઉપવાસ છે. ઉપયોગ આત્મામાં રહે તે ઉપવાસ છે. ખરેખર ઉપવાસ આને કહેવામાં આવે છે. આવું આત્મામાં રહેવું થાય ત્યારે શુદ્ધિ વધે, એ શુદ્ધિની વૃદ્ધિ થાય એને નિદ્રા કહેવામાં આવે છે. અને ત્યારે નિયમિતપણે આપોઆપ ઘણા કર્મો ખરી જતા હોવાથી ઉદયમાં આવેલા અને ઉદયમાં નહીં આવેલા સ્થિતિતંકવાઈને ઉદીર્ણા થઈને ઉદયમાં આવે છે. કેટલાક ઉદયમાં આવે છે ખરી જાય છે, કેટલા ઉદયમાં આવે છે અને કેટલાક ઉદીર્ણામાં સત્તામાં પડેલા ઉદીર્ણામાં આવીને ખરે છે, ઉદીર્ણા થાય છે. તપમાં ઉદીર્ણા થાય એમ કહે છે આ ઉદીર્ણા છે. આત્માની શુદ્ધિ થતા જે લાંબી સ્થિતિના કર્મો છે એની સ્થિતિ ટૂંકાઈને ઉદીર્ણા થઈને ખરી જાય છે. એમ ઘણા કર્મોનું ખરું થાય છે નિમિત્તમાં ઉપાદાનમાં શુદ્ધિ વધી જાય છે અને અશુદ્ધિ એકદમ ઘટી જાય છે. અસ્થિ નાસ્તી, અસ્થિથી શુદ્ધિ વધી જાય છે અને નાસ્તિથી અશુદ્ધિ એકદમ ઘટી જાય છે એ નિર્ગ્રહ છે. તેને ઉપવાસ કહે છે. હવે ઇન્દ્રિય ઉદય કોને કહે છે? આ લોક અને પરલોક સંબંધી વિષયોની વાંછા ન કરવી. કાર્તિકેય સ્વામી ગાથાનો અનુસાર આજે આ વિવરણ છે. આપણે એ ઉપવાસ નથી જે ઉપવાસમાં આત્માનું બિલકુલ લક્ષ્ય નથી. આત્માનું તો લક્ષ્ય નથી પણ પરિણામનું જીવોને લક્ષ્ય નથી. કે આ પરિણામ બગડે છે કે સુધરે છે એની પણ ખબર નથી. કેટલાક ધર્મબુદ્ધિથી હઠ કરે છે એમાં પણ પરિણામ બગડે છે. કેટલાકની અસાતા આહારમાં સુધાને કારણે સ્થિતિ, આહાર ત્યાગમાં સુધાને કારણે સ્થિતિ, અસાતા વિનની એને લઈને પરિણામ બગડે છે, આકુલિત થાય છે, એનો પણ ખ્યાલ નથી. એને શુદ્ધિનો તો ખ્યાલ હોય જ ત્યાંથી. યુવા ઉપવાસને ઉપવાસ નથી કહેતા, પણ વૈદો કહે છે તેવી લાંઘણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવી ગાથા છે, નંદનમ વિદુ, વિદુ એટલે જાણો, તમે એને લાંઘણ જાણજો એમ કહ્યું છે. એને ઉપવાસ નહીં જાણતા પણ એને લાંઘણ સમજો એવું ચોખ્ખું લખ્યું છે. ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ નહીં એનો અર્થ કરે છે કે આ લોક અને પરલોક સંબંધી વિષયોની વાંછા ન કરવી તે ઇન્દ્રિય જય છે. શું કહે છે? આ ભાવમાં મને મારી અનુકૂળતાઓ સચવાય એવા બધા પદાર્થો મળે, ખાવું પીવું પહેરવું ઓઢવું શરીરની તંદુરસ્તી વગેરે, એ આ લોકની વાંછા છે. અહીંથી મરી જાઉં પછી હું બીજા ભાવમાં એવી જગ્યાએ, સારી જગ્યાએ મારો જન્મ થાય, અવતાર થાય, જેથી મને કાંઈ દુઃખ પડે નહીં, પ્રતિકૂળતાઓનું દુઃખ પડે નહીં, ઈચ્છા અનુસાર વસ્તુઓ મળે એને વાંછા કરવામાં આવે છે. એવી આલોક સંબંધીની વાંછા અને પરલોક સંબંધી વિષયોની વાંછા ન કરવી તે ઇન્દ્રિય જય છે. પોતાનું સ્વરૂપ પોતાના અનાકુળ સુખથી ભરપૂર છે, પોતાનું પોતામાં સુખ અનંત ભર્યું છે અને ત્યાંથી સુખનો અનુભવ થઈ શકે છે. મારા પરિપૂર્ણ સ્વરૂપમાં કોઈની પરની અપેક્ષા નથી, બહારના સાધન સગવડની અપેક્ષા વાળો હું નથી. એ પ્રકારે એની વાંછા છૂટી પોતાની પૂર્ણતાના આધારે, કોના આધારે? પોતાના પરિપૂર્ણ સ્વરૂપના આધારે. પોતાને કોઈની આવશ્યકતા નથી એ પ્રકારે પરની ઉપેક્ષા થવી. જે ચીજની આવશ્યકતા ન લાગે એની ઉપેક્ષા સહજ થાય છે. દ્વેષ કરવાનો સવાલ નથી, પણ એની ઉપેક્ષા સહજ થાય છે. એવા આ લોક સંબંધીના સર્વ પદાર્થો મને સુખના આપનારા છે એ અભિપ્રાય જેનો છૂટી ગયો છે, કોના આધારે? કે આત્મા સુખ સ્વરૂપ છે એના આધારે, પોતે સુખ સ્વરૂપ છે એના આધારે. એ પ્રકારે વાંછા ન કરવી તેને અહીંયા ઇન્દ્રિય જય કહેવામાં આવ્યો છે. ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ ન થાય, અસ્થિ અને દમનથી સંયમ રહે એ કોઈ ઇન્દ્રિય જય નથી, એને ઇન્દ્રિય જય કહેવામાં આવતો નથી. પણ પોતાના પૂર્ણ સ્વરૂપના આધારે અન્ય પદાર્થોની ઉપેક્ષા થાય અથવા સુખ બુદ્ધિ ટળે ત્યારે એને ઇન્દ્રિય જય શરૂ કહેવામાં આવે. પહેલા તો સુખ બુદ્ધિ ટળવી જોઈએ, બુદ્ધિ કે અભિપ્રાય સહિતનું જ્ઞાન. આનાથી સુખ છે, આનાથી સુખ છે, આનાથી સુખ છે. જગતમાં સુખ સગવડના સાધનો કહેવાય છે, એ બધું મળે ત્યારે સુખી ગણાવું, ત્યારે હું સુખી થાઉં, એ પ્રકારનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખ લેવાનો અભિપ્રાય છે. એ અભિપ્રાય એવો છે, ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખ લેવું છે, જળ પદાર્થોમાંથી સુખ લેવું છે. ત્યાં જીવના પરિણામ દીનતાયુક્ત થાય છે, પરાધીન થાય છે અને એમાં દુઃખની ઉત્પત્તિ અવશ્ય થાય છે. દુઃખ થયા વિના એમાં રહેની આકુલતા થયા વિના એમાં રહેની. એ પ્રકારે આલોક અને પરલોક બંને સંબંધી હવે નિકટ શું થાય છે, પરલોક શું કરવા સાથે. કેટલાક જીવો એમ કહે છે કે આ અમે બધું છોડ્યું, પૂર્વ કર્મના પુણ્યના ઉદયે સંપત્તિ તો અમારી પાસે હતી, પાંચે ઇન્દ્રિયના વિષયો પણ અમને મળ્યા હતા, પણ અમે એ બધાનો ત્યાગ કર્યો છે. ધર્મ કરવા માટે અમે એ બધાનો ત્યાગ કર્યો છે. એ ત્યાગ કરતા અમને એકનું પાછું પણ બંધાશે કે પરભોમાં પાછા અમે દેવલોકમાં જઈ અને ત્યાં અમે સુખી થશું, ત્યાં એમને દુઃખ દેવલોકનું સુખ અમને મળશે. એ પરલોકની જે વાંછા છે એ પણ ઇન્દ્રિય જયમાં સમાતી નથી. આલોક અને પરલોક બંને લઈ ચૂકાની બરોબર એવી પણ ભ્રમણા જીવો કરે છે. ઇન્દ્રિય જય છે તથા આત્મ સ્વરૂપમાં લીન રહેવું મનથી. હવે મનની પ્રવૃત્તિ જે છે કે આત્મ સ્વરૂપમાં લીન રહેવું, ઉપયોગ મન એટલે અહીંયા ઉપયોગ, ઉપયોગને આત્મ સ્વરૂપમાં લીન તન્મય રાખવો, એકાગ્ર થવું તે ઉપવાસ છે. અથવા એવું ન થઈ શકે તો સ્વરૂપમાં લીનતા ઉપયોગની ન પ્રગટ થાય તો શાસ્ત્રના અભ્યાસ અથવા સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસના પ્રધાન છે. બીજી પ્રવૃત્તિ ન કરવી પણ શાસ્ત્રોભ્યાસ જેમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે, બતાવ્યું છે, જેમાં એ આત્મ સ્વરૂપનો મહિમા અને ગુણગાન કર્યા છે, એવા જે સત્શાસ્ત્રો છે એ સત્શાસ્ત્રોમાં મનને લગાવવું, એનું અધ્યયન કરવું, એનો સ્વાધ્યાય કરવો, અભ્યાસ કરવો એ પણ ઉપયોગલીન થવા અર્થે. માછી જો વાંચવા ખાતર એમને કોર્સ કરી જવો હોય, પુસ્તક પૂરું પૂર્ણ કરી દેવું એમ નહીં, પણ એમાંથી સ્વરૂપની એકાગ્રતા કેમ પ્રગટે એવી એ પ્રકાર મને કેમ સમજાય અને એ પ્રકાર મને સમજાય ને એનો હું કેવી રીતે પ્રયોગ કરી શકું એવું અંદર સંશોધન ચાલે અધ્યયનમાં. જો ઉપયોગ લીન ન થાય તો ઉપયોગ લીન કઈ રીતે કરી શકાય, એવું શું કરવામાં આવે, એવું કઈ રીતે થઈ શકે કે જેથી ઉપયોગ લીન થાય. આહાર પાણી તો એવી ચીજ છે કે જે શરીરને ટકવાના અને નભવાના સાધનમાં ગણાય છે, એનો પણ મર્યાદિત કાળ માટે એટલે 24 કલાક, 48 કલાક, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 6 દિવસ કરે છે. એવી જરૂરિયાતો જે ગણાય છે એટલી હદના પદાર્થોનો પણ જો હું ત્યાગ કરું છું તો પછી મારો સમય મારે કઈ રીતે વ્યતીત થવા કરવા યોગ્ય છે, તો વ્યતીત થવા યોગ્ય છે કે મારા સ્વરૂપની ઉપલબ્ધિ થાય, પ્રગટ પ્રાપ્તિ થાય અને ભવભ્રમણનો છેદ થાય અને અનન્ય ભાવે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં આગળ વધવું થાય, એવી સ્થિતિમાં એ સમયનો ઉપયોગ કરવા યોગ્ય છે. આ બાજુ જીવનને આપનારા કહેવાય છે, અન્નને પ્રાણ કહ્યું છે લોકોએ. 10 પ્રાણ છે પણ અન્ન 11માં પ્રાણ છે. માણસ માંદો થયો અને અશક્તિ થયો પણ પછી કાંઈ પાથરો કે રોટલી કે ચોખા કંઈક આપે, ખોરાક આપે ત્યારે એનામાં શક્તિ આવે છે. બાકી પ્રવાહી ઉપર હોય ત્યાં સુધી એને શક્તિ એવી મળતી નથી. કઈ ભાર પડે ઓગળીમાં એનું કશું થાય ત્યારે એને એમ થાય છે કે હવે કઈક મારા માન શક્તિ છે એને અન્ય પ્રાણ એટલા માટે લોકો કરે. એ પદાર્થનો પણ જયારે તું ત્યાગ કરે છો, પ્રાણ સમાન પદાર્થ નો ત્યાગ કરે છો, તો પ્રાણ રહિત થવાર છે કે નહી? નવા પ્રાણ પૂરવા માટેની એ વાત છે. આત્માના જ્ઞાન ને આનંદ એવા પ્રાણ છે, એ આત્માના ખરા પ્રાણ છે. આ શ્વાસોશ્વાસ એ આત્માનો પ્રાણ નથી. ખરેખર આ 10 પ્રાણ માં એક શ્વાસોશ્વાસ, એ બધા જડની પર્યાય છે. આયુષ પ્રાણ, શ્વાસોશ્વાસ પ્રાણ, પાણચુંદી ને ચક્ષુ મન, એ બધા 10 પ્રાણ ની ગણતરીમાં આવે છે. એ બધા તો જડની પર્યાય છે ને સંયોગ રહેવા માટે. આત્માની સાથે સંયોગ હોવાથી એને પ્રાણ કહેવાય, પણ એ આત્માના પ્રાણ નથી. એનાથી આત્મા જીવે છે એમ પણ નથી. અનાદિ અનંત આત્મામાં જીવત્વ નામની શક્તિ છે, અને ચૈતન્ય જેનો પ્રાણ છે, આનંદ જેનો પ્રાણ છે, તેના દ્વારા આત્મા જીવે છે. એ પ્રાણને પ્રગટ કરવા, એ પ્રાણમાં સંચેતન લાવવા ઉપવાસનો પ્રયોગ આવે છે. એ હેતુ આખો ભૂલાઈ જાય, હેતુ સમૂળગો ખ્યાલમાં જ ન હોય ને એમ એમ લાંઘણ કરી નાખે, એ તો ઉપવાસનું સ્વરૂપ નથી. જૈન દર્શનમાં એ રીતે ઉપવાસ થયો નથી, એને તો લાંઘણ કરી દીધું છે. એ પ્રકારે ઉપવાસની પ્રવૃત્તિમાં પ્રધાનતા છે. મનને શાસ્ત્ર સ્વાધ્યાયમાં વિશેષ શાસ્ત્ર સ્વાધ્યાય નથી, તો પછી આહારની પ્રવૃત્તિ નથી, તો પછી બીજી પણ પ્રવૃત્તિ નથી. વ્યવસાય આદિની એટલી પણ પ્રવૃત્તિ છોડી તો બીજી પ્રવૃત્તિ કરવાનો તો સવાલ રહેતો નથી. એટલી હદે લોકો ભૂલ્યા છે કે સવારે ઉપવાસનું પછાણ લઈને દુકાનનો સમય થાય એટલે દુકાને જઈને બેસે. કાં દુકાને ન બેસે તો ઊંઘી જાય, અશક્તિ લાગે તો કાં કાંઈક રમત ગમત ગુટ જાય, કાંઈક ને કાંઈક મનને આત્મા બાજુ લગાવવાનો કોઈ ઉપાય કરવાને બદલે નિમિત્તભૂત ઉપાય છે. આ શાસ્ત્રાદિનો સ્વાધ્યાય તો એનો નિમિત્તભૂત ઉપાય છે, એની પણ ખબર ન મળે અને બીજા બીજા પાપની પ્રવૃત્તિમાં પડી જાય. એને તો વ્યવહાર, એને તો ઉપવાસ પણ શું કહેવો, એને તો લાંઘણે શું કહેવી એમ છે. એકાંતે પાપની પ્રવૃત્તિ છે. ઉપવાસ કરે છે અણસમજણથી કરે છે, ઠગાઈને કરે છે. જેમ કોઈ હીરો ખરીદવા જાય ને કાચનો કટકો લઈને આવે, હીરો ખરીદવા જાય ને કાચનો કટકો લઈને આવે, નુકસાન કોને? કિંમત આપનારને. એમ ઉપવાસની કાયકલી ભોગવે અને ધર્મ પ્રાપ્તિ કરવાને બદલે ને ધર્મની દિશામાં આગળ વધવાને બદલે પાપના પરિણામ કરે તો નુકસાન કોને? એક તો અશાતા ભોગવી આય ક્લેશ કર્યો અને ઉપર પાપ બંધ, પાપનો બંધ કર્યો, નુકસાન તો એને છે, બીજાને એનું નુકસાન નથી. કાંઈ મિથ્યા ધર્મ માને એટલે મિથ્યાત્મનું પાપ બંધાય ને આકુલિત પરિણામ કરે એટલે ત્યાં જે પ્રકારની આકુલતા કરે એનું પાપ બંધાય. ખાધું નથી ને ખાધું નથી, ખાધું નથી એમાં વિચારો આવ્યા કરે એનું પાપ બંધાય. કઈ એક નુકસાન શું, નુકસાનમાં નફો કીધી હતો, નુકસાન થાય એમાં ક્યાંય નફો ગણાય? નફામાં નુકસાન નથી હોતું ને નુકસાનમાં નફો નથી હોતો, એવું અજ્ઞાન પણ ચાલે છે. ગાબડિયો પ્રવાહ છે લોક સમૂહ તો, ગાબડિયો પ્રવાહ છે જેમ ઘેટાની લાંબી બુદ્ધિ હોતી નથી, એક પછી એક ની માયા બીજું, એક ખાડામાં પડે બીજું પડે, એવા પછી બધા પડી જાય એમ જ હાલે. એવી રીતે કયા પાપના ખાડામાં પડે છે એની પણ ખબર નથી. આત્મરસની વૃદ્ધિ થતા, અંદર માં આનંદ ને શાંત રસની વૃદ્ધિ થતા, આહાર નો વિકલ્પ ન રહ્યો, આહાર કરવાની જેને વૃત્તિ ન થઈ, જેમ દુકાને ઘણી ગરાગી હોય ને ભૂખ નું દુઃખ ભૂલી જાય, ઘણીક લાગે કે ટાઈમ થયો છે, કોલ આવી જાય પણ પછી પાછો એવો રસ પડે કમાણીમાં બધું ભૂલી જાય, ખાવાનો કેટલો ટાઈમ થઈ ગયો, એકના બદલે ચાર વાગ્યા પણ ભૂલાઈ ગયું બધું, એટલી ગરબી એટલી ગરબી પૈસા દેનારાની અને કમાણી કરાવનારની, અને એની સાથે એવો રસ. તો જેમ એ ભૂલી જાય છે એમ આરાધક પુરુષો આત્મ સ્વરૂપને આરાધવામાં અને શાંતિના રસમાં આહાર લેવાનું ભૂલી ગયા, એને ખરેખર સ્વરૂપમાં વાસ થવાથી ઉપવાસ કરવામાં
આવે
આવ્યો, એ વસ્તુ વિસરાઈ છૂટી ગઈ, અને માત્ર આહાર ન લેવો તેને બી ઉપવાસ ગણીને ઉપવાસ કરવામાં આવે છે. એને અજ્ઞાન તપ અથવા બાળ તપ કહેવામાં આવ્યા છે. જેમ બાળકો ઘર ઘર રમે એ કાંઈ અમારે એ ઘરની અંદર કાંઈ ધોવાય નહીં, રીતનું નાનું એવું ઘર કર્યું હોય તો એમાં કાંઈ વાસ થઈ શકે એ બાળક બુદ્ધિ જેવું એ વિશે છે. મળી જેમ ક્લેશ ન ઉપજે એવી રીતે માત્ર પણ એક દિવસની મર્યાદા રૂપ આહારનો ત્યાગ કરવો, ક્લેશ ન ઉપજે, પરિણામ ક્લેશિત ન થાય. હવે અસાતા વેદની થાય, અસાતા ઉપજે ને પરિણામ ક્લેશ ન થાય, એ કેમ થઈ શકે? સામાન્ય રીતે તો એ કોઈ પણ પ્રકારે અસાતા ઉત્પન્ન થાય, વેદના અસાતા ન થાય અને પરિણામમાં દુઃખ ન થાય, ક્લેશ ન થાય, એવું તો બને નહીં. કહે છે કે આ એક એવો માર્ગ છે, આ એક એવો ઉપાય છે, કોઈ પણ પ્રકારે અસાતા થાય, અનશનથી થાય કે કોઈ પણ પ્રકારે અસાતા થાય, રોગાદીથી થાય, એક્સિડન્ટ થી થાય, છેદન ભેદન અનેક પ્રકારે બળવું રોગ વગેરે અસાતાના અસંખ્ય પ્રકાર છે, કોઈ પણ પ્રકારે અસાતા થાય, એ બધા તમામ અસાતાનો એક રામબાણ ઈલાજ. પાછી જાજી દવા ગોતવી પડે એમ નહીં કે આ 56 દવામાંથી કઈ લેવાની છે, એ નથી. એક જ ઈલાજ કે પોતાના સ્વરૂપમાં શાંતિ ભરી છે, જે જ્ઞાન સાથે સુખ અભેદ ભાવે રહેલું છે, જે જ્ઞાન પોતે જ આનંદ સ્વરૂપે છે, શાંત રસમય છે, એ જ્ઞાનના અનુભવનમાં રહેવું, જ્ઞાનાનુભવનમાં રહેવું, એ અસાતાના ઉપજવાના કાળે પણ અસાતા નહીં થવાનો માર્ગ છે. કેટલી એની કિંમત એની કોઈ એની ટર્મિનોલોજી નથી, આ કર્મમાં એની કિંમત કરી શકાય. જેમ માણસ મરી જાય તો જિંદગીનો વીમો એ કોઈ એનો પૈસા એની કર્મ નથી, પૈસા મળે પણ
જિંદગી ન મળે,
લાઈફ જિંદગી પાછી મળી શકે છે કે નહીં તો એની કર્મ નથી. એથી કાંઈ પૈસાથી કાંઈ જીવન મળતું નથી. શાંતિનું જીવન છે. જગતમાં કોઈ જળ પદાર્થો દ્વારા એની કિંમત આપી શકાય એવું બની શકતું નથી. એટલે એમ કહ્યું કે વળી જેમ ક્લેશ ન ઉપજે, દુઃખ ન ઉપજે, ક્લેશ એટલે દુઃખ, દુઃખ ન ઉપજે એવી રીતે ક્રિયા માત્ર પણે પોતાના પરિણામ શાંત રહે, સુખરૂપ રહે, શાંતિવાળા રહે એવી રીતે ક્રિયા માત્ર પણે એ તો આત્માને અવલંબે. સુખની ધામ, સુખનું ધામ, અનંત સુખ જેમાં પાર વિનાનું સુખ છે એવા આત્માને અવલંબે, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને ત્યારે પ્રગટ સુખનો અનુભવ થાય છે. એવી રીતે ક્રિયા માત્રપણે એક દિવસની મર્યાદારૂપ આહારનો ત્યાગ કરવો, એ પ્રમાણે ઉપવાસ નામનું અનશન તપ થાય છે. એક એમની જે તન છાંડ્યો છે અથવા આખો દિવસ નથી ખાધો પછી રાત્રે ખાઈ લીધું એ અનશન તપ નથી. રાત્રે આહાર લેવો અને દિવસે ન લેવો એ અનશન નામ નો તપ નથી. બ્રહ્માના કારણે બે ટંગ છાંડી દીધા, ત્રણેય ટંગ છાંડી દીધા, ચાર ટંગ ખાતા હોય ચારે છાંડી દીધા. અત્યારે ચાર ચાલે સવારે જોઈએ ચા નાસ્તા, ચાની સાથે આ નાસ્તો યાર જ થયો ને, પછી બપોરે ચાર સાથે નાસ્તો લીધો, ચાર વખત પાંચ વખત એવા હોય છે. વચમાં કાંઈક બે વખત આ કાળમાં છે. પહેલાના કાળમાં એવું બધું ઓછું હતું, કાળ ન આવે છે એ વસ્તુ જાય છે. યુગલિયાના ક્ષેત્રમાં આહાર નહોતો, આહારનું બનાવવાનું નહીં, રસોઈ મૂકવાનું નહીં અને ખાવાનું નહીં. પછી જે કફવારો શરૂ થયો પછી એક વખત આહાર શરૂ થયો હતો
બરોબર.
પછી એમને કાળક્રમ ઉતરતો પછી બે વખત આહાર થઈ ગયો. અને આ પણ કે મારામાં એક બે નહીં પણ અનેક વાર આહાર મનુષ્ય લે ત્યારે એને તૃપ્તિ થાય એ પ્રકાર થઈ ગયો. પહેલા એક વખત આહાર ના તૃપ્તિ, આહાર વિના તૃપ્તિ થતી હતી ના, આહાર અને રાંધવું નહીં, ઉપવાસ નહીં, તૃપ્તિ થઈ જાય, વિકલ્પ આવે ને તૃપ્તિ, આહાર લેવો ન પડે અને પોતા પુણ્યના યોગથી એનું શરીર શકે. એને દુકાન માંડવી નહીં, કમાણી કરવી નહીં, રાંધવું નહીં, એનું વાવવું નહીં, ઉગાડવું નહીં, એમાંથી રોટલા કે રસોઈ બનાવવી નહીં, આહાર લેવો નહીં, બધી કોઈ ક્રિયા નહીં. એટલો પુણ્ય યોગ્ય ના આવે મનુષ્યમાં, દેવ માટે હોય છે તો મનુષ્ય માટે. એ અનશન નથી, એ પણ અનશન નથી. દેવોને નથી આહાર એ પણ અનશન નથી, એને અનશન નથી થતા. આમ તો મનુષ્યનું શરીર એમાં પ્રકૃતિ, શરીર પ્રકૃતિ અનુસાર આહારની ક્ષુધાનો રોગ જે છે શરીરને એ રોગ છે, શરીરને હો આત્મા, આત્મા તો એને અનુસરે છે. હોજરીના પરમાણુઓ ઉષ્ણ થાય છે, જેને આપણે જઠરાગ્નિ કહી છે, ભૂખ લાગી છે, ભૂખનો ભડકો કહેવામાં આવે છે, જઠરાગ્નિ એ પરમાણુ ત્યાં ગરમ થાય છે, ના થાય છે, અંદર કાંઈક પડે છે ત્યારે શાંત થાય છે. એવો જે ક્ષુધાનામનો રોગ એના કાળમાં વેદનાને ઉપજાવે છે. જીવને જો સ્વરૂપમાં ન રહે તો, સ્વરૂપની શાંતિમાં ન રહે તો એ ક્લેશ ઉપજાવે છે, વેદના ઉપજાવે છે. એવી વેદનાના કાળે પણ એ પોતાની આ સ્વરૂપની શાંતિમાં જાય, સ્વરૂપની શાંતિને ઉપજાવે એવો ઉપાય નામ પુરુષાર્થ કરે, ત્યારે એને અનશન નામનું તપ કહેવામાં આવે છે. બાપ તપ છે ને, અનશન અવમૂલ્યવર્તી પરિસંધાન થાય છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશન તપ થાય છે. આ પ્રકારે જેને ઉપવાસ કહીએ અથવા જેને અનશન કહીએ, અસન અસન ન અસન એટલે ખાવું નહીં, નહીં ખાવું તેને અનશન કહેતા. સંસ્કૃતમાં અસન એટલે ખાવું, આહાર લેવો એને અસન કહેતા. એને નહીં ખાવું એને અનશન લે છે. મૂળ સંસ્કૃત ભાષાનો પ્રમુખ છે. ગુજરાતી હિન્દીમાં પણ એ શાસ્ત્ર પરિભાષામાં વપરાય છે. લૌકિક પરિભાષામાં રૂઢિ ભાષામાં ઉપવાસ છે, શાસ્ત્ર પરિભાષામાં એને અનશન કહે છે. એવી જાગૃતિ રાખે કોઈ આમ કે છે ને કોઈ આમ કે છે, એવી તરે તરેની ભ્રમના વિષયમાં મતમતાંતર ભરેલી વાતો પ્રચલિત છે, એમાંથી મારા આત્માને હિત ક્યાંથી થાય, હું નિર્દોષ અને સુખી કેમ થાય, એવી જાગૃતિ વાળાને પ્રયોજનની જાગૃતિ હોવાથી એને ભૂલ થતી નથી. એનું પ્રયોજન છે, નિર્દોષ થવું, સુખ સુખી થવું, એનું એ પ્રયોજન છે. એ પ્રયોજનની દ્રષ્ટિ વાળાને, પ્રયોજનની મુખ્યતા વાળાને ભૂલ નથી થતો. મિત્ર ભૂલ થયા ના પણ અમારા સંપ્રદાયમાં બધા અંતરે છે, માટે અમારે કરવું નહીં, પણ એ બધા રખડશે ને તારે ચૂંટવું છે એમ નાદ બાર ન જઈએ અને સૌની સાથે જણાવીએ, અને એમાં પણ આપણે મોઢાદાર ગણાવીએ, આગળ પડતા ગણાવીએ, ગણતરી થાય છે, તમે પણ આની અંદર ભાગ લો, તમે પણ આની અંદર આવો છો અને ભાગ લેવો છો, એવી આબરૂ બંધાય. એ આબરૂ બંધાય અથવા બંધાયેલી હોય અને એ ટકી રહે, એના માટે ભ્રમ કરવો છે કે આત્માના જન્મ મરણના ફેરા કાઢવા માટે તુલના કરી શકશે. નહીતર બે વાતમાં કઈ બરાબર છે એને તોડવી, એમાં એનું જ્ઞાન કામ નહીં કરે. બુદ્ધિ હશે તો પણ એ બુદ્ધિ એમાં ઉપયોગ નહીં કરી શકે, અને સાચી વાતને એ તારવીને અંગીકાર કરી શકશે. સત્તાવન જેને તત્વજ્ઞાન નથી તેનું આચરણ પણ યથાર્થ હોતું નથી. જેને તત્વજ્ઞાન નથી તેનું આચરણ, તેનું ચારિત્ર પણ યથાર્થ હોતું નથી. હવે અહીંથી મોક્ષ માર્ગ પ્રકાશક એના બે બોલ છે, 658 અને 659. ટોડરમલજી આજથી 200-250 વર્ષ પહેલા જયપુરમાં થઈ ગયા. દિગંબર સંપ્રદાયના અસાધારણ વિદ્વાન એમની પ્રતિ ઉપરથી સાબિત થયેલા છે. મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથ એમની સ્વતંત્ર રચના છે. જે આચાર્યોના ગ્રંથોના પરંપરાને આધારે સ્વતંત્ર રચના એટલે ઘરનું કાયદું અનેક હોય, પણ આચાર્ય જે પરંપરા સિદ્ધાંતની અધ્યાત્મની ચાલી આવે છે એને અનુસરીને ચાલતી ભાષામાં ગ્રંથની રચના કરી. એ સિવાય પણ એમને ગોમક્ષા જેવા કરણાનુરૂપના ગ્રંથ પર સમાધાન ચંદ્રિકા નામની બહુ પ્રસિદ્ધ ટીકા લખી છે. એમણે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં જૈન ધર્મમાં જૈન મતમાં એટલે જૈનેન્દ્રના જૈન પરમેશ્વરના અભિપ્રાયમાં આત્માની શુદ્ધિકરણનો ક્રમ કેવો છે એ વિશે સારી રીતે થાય પડશે એ સંબંધે એને બોલશું. કે જેને તત્વજ્ઞાન નથી તેનું આચરણ પણ યથાર્થ હોતું નથી. કેમ આ લખ્યું? આ કાળની અંદર આ સમયમાં કેટલાક લોકો ઉપવાસ આદિ સંયમ આદિ વ્રત પ્રતિજ્ઞા તપશ્ચર્યા અનેક પ્રકારે આચરણ બહારનો એમ કરે છે ધર્મને માનેલા ધર્મને, કે ભલે અમને તત્વજ્ઞાન કાંઈ ન હોય, ભલે અમે કાંઈ આત્મા ફાત્મા સમજતા ન હોય એમ કે, પણ અમે તો બરાબર જે શાસ્ત્રમાં કયા છે એવા ઉપવાસ વગેરે તપ એવા કરીએ છીએ. આકરા કરી દેવો તો ખબર પડે એમ કે, પાછા તમે કરી દેવો તો ખબર પડે કેટલું આકરું કામ છે. કહે છે કે એ આચરણ યથાર્થ હોતું નથી. સમજણ વગરનું આચરણ સાચું હોતું નથી. જે આચરણ કરતા મિથ્યાત્વ ટળે, જે આચરણ કરતા અજ્ઞાન ટળે, જે આચરણ કરતા પ્રમાદને કસાય ટળે એ આચરણ યથાર્થ છે. અથવા આચરણ પણ સમ્યક પ્રકારે થવા યોગ્ય છે એમ થવાને બદલે તત્વજ્ઞાનમાં કાંઈ ન હોય, જરાય વિચાર્યું ન હોય એમ કેમ, એ જ્ઞાન પણ આચરણ માટે છે ને. આચરણ વગરનું જ્ઞાન તો નકામું ને. અરે આચરણ તો છેવટે આવવું તો કરવું જ પડશે, માટે અમે તો એ જ કરીએ છીએ. કહે છે કે ઘોડા ગાડીમાં ઘોડો આગળ ને ગાડી પાછળ હોય, એના બદલે ઘોડો પાછળ ને ગાડી આગળ કરીને ચલાવે છે ગાડી. ભટકાયા વિના એમ કહે, ભલે અમે તત્વજ્ઞાન માં ન સમજીએ, પણ અમે તો આચરણ ને સંયમ ને પ્રતિજ્ઞા ને દીક્ષા ને ફલાવણ નથી, પણ અમે કરીએ છીએ દીક્ષા લઈએ છીએ એમને સમજાવી ના એ બરાબર નથી. એમ કહે છે જેને તત્વજ્ઞાન નથી તેનું આચરણ પણ યથાર્થ હોતું નથી. જૈન મતમાં તો એવો ક્રમ છે, ભગવાને કહેલો માર્ગ એને જૈન મત કહેવામાં આવે છે. બીજા એક જુદા અભિપ્રાય ધરાવનારાઓ અન્ય મત કહ્યા. ભગવાનની આજ્ઞાને ઉઠાપીને તારે બીજી રીતે ચાલવું છે, અથવા જે અનુભવથી સિદ્ધ થયેલો જીનેન્દ્રોએ કેમ એ માર્ગને પ્રકાશ્યો, કે અમારો અનુભવ આમ કહે છે કે આ માર્ગે, ફક્ત આ માર્ગે, માત્ર એક આ માર્ગે આત્માની શુદ્ધિ થાય છે, અને બીજા કોઈ ઉપાયથી આત્માની શુદ્ધિ થતી નથી. એ માર્ગ છોડીને ઉન્માર્ગે જતા લાભ નહીં થાય, પણ નુકસાન જ થશે. એટલે કહ્યું જૈન મતમાં તો એવો ક્રમ છે કે પહેલા તત્વજ્ઞાની થાય, તત્વોનું સ્વરૂપ જાણે, એનું જ્ઞાન મેળવે, અને પછી જેનો ત્યાગ કરવો છે એના દોષને ઓળખે, ત્યાં જે જોઈએ. અને પછી જેનો ત્યાગ કરવો છે તેના દોષને ઓળખે, જે કેવી પદ્ધતિ છે. અને દોષનો નાશ થવાથી જે ગુણ પ્રગટે છે તેને પણ બરાબર જાણે. એમને માંગો ક્યાં કરીને સંપલાવે તો કરી નાખો ઉપવાસ. એમને જે જે પદાર્થોનો ત્યાગ કરવો છે, જે જે વિષયોનો ત્યાગ કરવો છે, એનો ત્યાગ નહીં કરવાથી થતા દોષને પણ જાણે. અને એનો ત્યાગ કરવાથી કેવો ગુણ આત્માને ઉત્પન્ન થાય છે તેને પણ બરાબર જાણે. લાભ નુકસાનને જાણ્યા વિના એનો પુરુષાર્થ સાચી રીતે કામ કરી શકશે
નહીં.
આ સીધી વાત. કેમ કે જીવને લાભનું આકર્ષણ છે અને નુકસાનથી એને દૂર ભાગવાનું સહેજે સહેજે થાય છે. એ તત્વજ્ઞાનના વિષયમાં આવે છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં એ સમજે અને ત્યાગાદીથી થતા લાભને, ગુણને ઓળખે, ગુણને એટલે લાભને ઓળખે. અને જેનો ત્યાગ કરવો છે એનો ત્યાગ ન થાય તો કયા પ્રકારે દોષ થાય છે એને ઓળખે. જો પરિણામ ઉપર લઈ ગયા, ત્યાગ થાય છે બાહ્ય પદાર્થનો, પણ બાહ્ય પદાર્થના ત્યાગ સાથે પરિણામને શું સંબંધ છે એ વાતનો અહીંયા અનુસંધાન કર્યું. તો પરિણામમાં દોષ અને નિર્દોષતા એને કાંઈ સંબંધ છે કે નહીં? પર પદાર્થની પ્રવૃત્તિ સાથે તો એને સંબંધ કઈ રીતે છે અને એમાં ગુણ દોષ કેવી રીતે ઉપજે છે એ પ્રકારને સમજાવીના માત્ર આંધો ક્યાં ત્યાગ કરી નાખવાથી તો કોઈ લાભ થવાનો નથી. એવી રીતે સમજાવીના તપ વગેરે કરે અને દેવલોકમાં જાય તો પાછો ત્યાંથી એકેન્દ્રીમાં જાય છે. આવે તો સ્વધારામાં કેમ કે છે કે એને જે પરપદાર સંબંધીનું સુખ બુદ્ધિ છે એમાં તો કઈ ફેરફાર કર્યો જ નથી. અત્યારે એને એમ પકડાણું છે કે આનો ત્યાગ કરવાથી આ ત્યાગનું ફળ બહુ મોટું બતાવે છે. શું કરે, ત્યાગમાં ચડાવી દે છે એવા ધર્મના સંચાલકો ઉપદેશ દેનારાઓ એવી રીતે પછી ઉપદેશ દે છે એનું ફળ બહુ મોટું બતાવે. હોય નહીં એવું એનું ફળ, પણ પોતા પોતે અજ્ઞાનમાં છે અને એની કલ્પના કરીને બીજાઓને એ બાજુ વાળવા માટે એનું ફળ બતાવે. નહીં સમજનારા એ રીતે સમજી લઈએ કે આ ઠીક છે, આટલો લાભ થતો હોય તો આપણે આપણે તાકાત છે, આપણે શક્તિ છે, કરી નાખો. એ એના માટે તો કરે તો પાપનું કારણ થાય છે, એમાં તો પુણ્ય નથી. પાપામાં ખૂટો આવે તપસ્યા કરવા માટે અથવા બહારના લોકો માન સન્માન કરે એવા લક્ષથી કઈ કરવામાં આવે તો એમાં તો ચોખ્ખો પાપનો હેતુ છે. માન પ્રાપ્તિ રૂપ પાપનો હેતુ છે, પુણ્યનો હેતુ પણ સૂચવાતો નથી. પણ આ તો કસાયની મનતા રાખે ને દેવલોકમાં જાય મરીને બાંધા હોય તો પણ ત્યાં એ દેવલોકનું આયુષ પૂરું કરતા દરમિયાનમાં એવા તીવ્ર દ્રષ્ટિ સંયોગી દ્રષ્ટિ ચાલુ રહી હોવાને લીધે અહીંયા પણ જયારે એને ત્યાગ કર્યો ત્યારે મેં આનો ત્યાગ કર્યો અને સંયોગની દ્રષ્ટિ હતી. ત્યાં દેવલોકમાં સંયોગ બદલાણ આવશે એ સંયોગમાં એને એટલો રસ ઉપજે છે એટલો રસ ઉપજે છે કે એકેન્દ્રીયમાં આયુષ બાંધે છે. સ્થિતિમાં એકેન્દ્રીયનું આયુષ બાંધીને એકેન્દ્રીયમાં ચાલી જાય છે. બહુ દુઃખ થાય. છ મહિના પહેલા ખબર પડે છે, મનુષ્યમાં ખબર નથી પડતી કે કેટલું આયુષ છે. પણ ગમે ત્યારે આયુષ છોડી દે છે. કોઈ માતાના ગર્ભમાં મરે છે, કોઈ જમીને તરત મરે છે, કોઈ કલાકોમાં, કોઈ દિવસોમાં, કોઈ મહિનાઓમાં, કોઈ વર્ષોમાં, કોઈ બાળમાં, કોઈ યુવાનમાં, કોઈ વૃદ્ધમાં, કોઈ નિયમ નથી.
ખબર ન પડે
દેવલોકમાં એવું નથી. ત્યાં જે તે દેવલોકમાં એનું મિનિમમ આયુષ ફિક્સ છે. આટલું તો ઓછામાં ઓછું ત્યાં 6 મહિના પહેલા એને ખબર પડે છે. અલાર્મમાં થાય છે. એના ગળામાં જે માળા પુષ્પની હોય છે એ કરમાલા લાગે છે. ત્યારે એને પોતાને ચેતવણી મળે છે કે બસ હવે 6 મહિના જેમ અત્યારે કેન્સર થાય ત્યારે ચેતવણી મળે છે. હમણાં એ થયું છે કેન્સર થાય એટલે ચેતવણી મળી કે બસ હવે અહીંયા રહેવાનું નથી. પછી કોઈ 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2-4 વર્ષ સાથે કોઈ પણ એ ચેતવણી છે કે બસ હવે આ એની બાજુ હંકેલી હોય તો તારે હંકેલીને ઉપયોગને હાથમાં માં લગા, નહીંતર ખેલ ખલાસ છે. એનો ખેલ પૂરો થાય છે. હવે બીજો ખેલ કેવો થવો હોય તો તારા પરિણામ ઉપર આધારિત છે. 6 મહિના પહેલા એટલો રસ પીડ્યો હોય છે ત્યાંના વાતાવરણમાં, તેને વિચાર જ આવતો નથી. જેમ અહીંયા તીવ્ર દ્રષ્ટિ ઉદ્યોગમાં પ્રવર્તે છે ત્યારે જાણે મરવાનું નથી એમ જ ચાલે છે. બીજી રીતે ચાલે છે આ રસમાં જાય છે તો વેપારના ધંધામાં, કામના કાજમાં, જે કાંઈ પ્રવૃત્તિ ઉદયાધિત કરે છે એમાં એ મરવાનું છે એ વિસ્મૃત જ હોય છે. જાણે કે મરવાનું નથી એવા રસથી પ્રવૃત્તિ કરે છે પણ ત્યાં તો હાવ ભૂલી જાય. સાથી વધારે ત્યાં તો ગડબડ થાય. હા, વિજ્ઞાન ઉપયોગ નહીં તો થાય ને. એમ તો આજે ગરમી દેવો હોય છે એ તો એને કાંઈ એવું નથી, એ લખતા તા નથી. ત્યાં ત્યાંના જાગ જમાડમાં એને એને સ્પ્રેવા નથી થતી. એને તો વૈરાગ વૃદ્ધિ થાય છે, ઉલટાની વૈરાગ વૃદ્ધિ થાય છે. એવા પ્રકાર શાસન કોઈ વ્યક્તિ છે લાગે છે. કર્મક્ષય થાય પણ કર્મક્ષય ક્યારે થાય કે શુદ્ધિ વધે ત્યારે. પરિણામમાં દોષ થાય મિથ્યાત્મનો, પરિણામમાં દોષ થાય અજ્ઞાનનો, પરિણામમાં દોષ થાય કાય ક્લેશની આકુલતાનો. અને એમાં કર્મક્ષય થાય નહીં, કર્મ બંધાય. કર્મક્ષયનો વિચાર આવે એટલે કર્મક્ષય થઈ જાય. શુદ્ધિ વધે તો કર્મક્ષય થાય. અને એમાં શાસનની શોભા છે કે અશોભા છે?
અશોભા છે.
આત્મામાં શુદ્ધિ થાય એ શાસનની શોભા છે. જૈન શાસન કોને કહ્યું? અનુભૂતિ પ્રતિ ઉપયોગ શુદ્ધ થયો, સ્થિર થયો આત્મામાં, એ સીધો ઉપયોગ જેને થયો એને જૈન શાસન કહ્યું છે. શાસનની અંદર તો ભગવાને એને સમસ્ત જૈન શાસન કહ્યું છે. અને એ જીવંત જૈન શાસન છે. જીવંત જીવ શાસન છે. સ્વાનુભૂતિ યુક્ત જીવ છે તે જીવંત જીવ શાસન છે. એ જીવ શાસન નું શોભા રૂપ છે. ઉપવાસ લાંઘન કરે એમાં કઈ જીવ શાસન ની શોભા છે એમ વાત છે
નહીં.
બરોબર. નિવાસ છે 16-17 વર્ષ ની ઉંમરે ભણતર પૂરું કર્યું અને પોતાને બેઠા પછી એક દિવસ સાંજે ઉઘરાણી એક ગયો. ઉઘરાણી કરવાવાળા થાય કર્યું છે, નિર્વાહ છે, ઉપવાસ કર્યા હતા, જઈને ત્યાં પૈસા દેવામાં કાંઈ માતા ખવડાવે, માલ લઈ જાય પણ પૈસા જલ્દી આપે નહીં અને હું કાંઈ જલ્દી છોડું નહીં, ન ચાલે આમ છે. દેવાજી આટલા દિવસથી અપનાનું ઢેકણે થોડી લગ કર્યા અને ગુસ્સો ગયો, સપાસ કર્યો છે અને માથા કુ કરાવો થશે નહીં, ખબર નથી પડતી ઉપવાસ કર્યો છે અને માથા કુ કરાવો તો પછી ક્રોધ થાય અને ગુસ્સો થઈ ગયો. એક તો ભૂખ લાગી હોય બિચારાને, એમાં માથાપુર કઈક ધંધામાં ઉભી થાય, થાય ગુસ્સો, બધા ભાઈ ઉપવાસ કર્યો ને દુકાને ન આવવા એ તો ખબર નથી, એટલી તો ખબર હતી. એવી રીતે ચાલે છે અને માને છે કે જૈન સાથે આટલા ઉપવાસ થયા એના શોભા, આટલા ફલાણા ઉપવાસ થયા માટે શોભા
થઈ ગયો,
એમાં કર્મક્ષય નથી ને એમાં શાસન ની શોભા એ નથી. સંખ્યા વધે તો શાસન ની શોભા થાય કે ન થાય એવું પણ એમાં ઓછી સંખ્યા હોય માટે શોભા ઓછી, વધારે સંખ્યા થાય માટે શોભા વધારે, એવું જૈન શાસન માં હરગી જ
નથી.
આપણા વિદ્વાનો બહાર જાય ફોરેનમાં તો એટલા માણસો ભેગા નહીં થાય, એમ કે ચતુર્નારાયણ કોઈને સમજાય નહીં જૈન દર્શન. મુરારીદાસ થાય તો અમારે મુંબઈમાં કેડિયારાની જેમ ને ભાવનગરમાં કેડિયારા કેડિયારાની જેમ હતો, તારે કોર છે આવે ગામે ગામ કેમ એ વાતમાં એનો પૂર્ણ જઈને મનોરંજન મળે છે. સામાન્ય રીતે જનરંજન મનોરંજન થાય મળે જ આ સાંભળવાનું લોકોને રૂચે છે એ જાતનું પુણ્યોદય છે. એ કઈ ધર્મની શોભા છે, ઘણા માણસો ભેગા થાય એટલે ધર્મની શોભા છે, એમાં બીજો ધર્મનો લાભ કોઈને થઈ જાય છે એવું તો કઈ બધું નથી. ધર્મ વસ્તુ શું છે એ ખબર નથી, ધર્મનો લાભ થાય ક્યાં છે? ધર્મ વસ્તુ શું છે એ તો ખબર નથી. વસ્તુ સ્વભાવ ધર્મો, વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે. કથા, વાર્તા, સ્વાધ્યાય, ઉપવાસ, માળા, યાત્રા, દાન, દયા એ કોઈ ધર્મ નથી, કોઈ એને ધર્મ નહીં. મહાત્મા મોટો એ છે, એટલે ગુણ દોષ નો વિષય છે. ધર્મ છે તો
ગુણદોષ
ગુણ દોષ નો વિષય છે. સાચી રીતે સમ્યક પ્રકારે દોષનો અભાવ થાય ને આત્માના જ્ઞાન આનંદ આદિ ગુણો પ્રત્યે વિકાસ પામે ત્યારે એ સ્વભાવનો વિકાસ થયો, એ સ્વભાવનો વિકાસ થવો તે ધર્મ છે, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. પણ એ વાત જ લુપ્તપ્રાય છે. વસ્તુ સ્વભાવો ધર્મો એમ નાખી ત્યારે એમ છે કે આ વાત આખી દુનિયાથી જુદી છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, ફલાણી રૂઢિનો ફલાણો રિવાજનો ફલાણી રીત સંપ્રદાયની પરંપરા તે ધર્મ છે એવી કોઈ વાત નથી આના, અને કોઈ ફલાણી વ્યક્તિની વાત નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. વિજ્ઞાનને અનુસરીને વાત છે, આત્માના વિજ્ઞાનને પ્રસિદ્ધ કરનારી વાત. શિક્ષણ 658 છે, 659 પ્રશ્ન કર્યો છે કે બહારમાં તો ચમત્કાર બતાવે છે, બીજાઓમાં તો ચમત્કાર થાય છે ને હોય છે, ને અહીં તો કઈ ચમત્કાર તો અહીં કઈ છે ચમત્કાર તમારી પાસે? ચમત્કાર વિના નમસ્કાર નહીં, આ કહેવત પડી છે. કઈ ચમત્કાર બતાવો, પણ માન્ય કે અહીંયા કઈ છે એની પાસે. હજુ ચમત્કાર બીજા લોકો તો ચમત્કાર બતાવે છે, એને અત્યારે નથી. સાંઈ બાબા કાઢે છે ને, આર કાઢે, ત્રણ કાઢે, એ ચમત્કાર સંસ્કાર, એ ચમત્કાર પાછળ લોકોને વિચાર થાય છે. આંધ રૂપિયા કરીને એની પાછળ લોભી જીવો કઈક મળી જશે, આની પાસેથી કઈક મને મળી જશે, મળી જશે. એવી અફવાઓ ચાલે છે, એવી અફવાઓ. મરી ગયો હોય તો જીવતો કરી દે છે, એમનો કે જ્ઞાન જીવતો કરી શકતો નથી. એ આપે જ રાખે પાછા, એને એની લાલચ છે તો એ થઈ જશે, હાલ નહીં કરી દેશે. એ રીતે એ બધી ઠગ વિદ્યા છે, શું છે એ રીતે જીવોને ઠગે છે. હા, આત્મા પોતે એવો ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર છે કે તેની પ્રતીત કરીને એમાં એકાગ્ર થતા કેવળ જ્ઞાન
પ્રત્યે
મનુષ્ય સામાન્ય સામર પ્રાણી જેને ચા વગર હાલે નહીં, બીડી વગર હાલે નહીં, કોઈ પ્રાણી ચીજ વગર હાલે નહીં, એ પરમાત્મા થઈ જાય એવો ચૈતન્ય ચમત્કાર છે. અમરતા એની છૂટીને, દીનતા છૂટીને પરમાત્મા થાય એવો ચૈતન્ય ચમત્કાર આ આત્મા પોતે છે. આથી કયો મોટો તારે ચમત્કાર છે? નીંદડામાંથી ચૂંટણી કરે તો ચમત્કાર લાગે, એને કઈ કરી નથી હોતો, પણ એ તો આખે પાટા બંધા બાંધીને બદલાવી નાખે છે. પણ ત્યાં એને ચમત્કાર લાગે. એકજણે કહ્યું કે આત્માથી નીતિ કાઢીને આપે છે, તો ભસ્મ કાઢીને આપે છે, તો શંકુ કાઢીને આપે છે, સુખ કાઢીને આપે છે, અને રોગ મટાડે છે. હોસ્પિટલ કાઢીને આપે આત્માથી, શું એવી બધી ચીજો તો આત્મા સંતાડી શકાય એવી છે. એટલે એ છુપાવીને પછી પ્રગટ કરે છે તો લોકોને ચમત્કાર લાગે છે. હેન્ડ ટ્રિક્સ જેને કહે, હાથ ચાલાકે. પણ ખરેખર જો એની ભાઈ ચમત્કાર હોય તો એ હોસ્પિટલ જ આત્માથી કાઢીને બતાવી દઈએ, સ્થાપી દઈએ, એટલે લોકોને થાય કે ના ખરેખર વાત તો સાચી છે. એ તો સંતાડી શકાય એવી ચીજ નથી. તર્ક કરવા વાળો તો કરે કે ન કરે, હે બુદ્ધિગમ્ય વિષય છે. આ નાની નાની ચીજ કેમ આપી શકે છે? મેં કોઈ મોટી ચીજ નથી આપી શકતા. માટે એ છુપાવી શકાય એવી ચીજ એમાં ચમત્કાર નથી, પણ હાથ ચાલાકી રહેલી છે એ વાત સ્પષ્ટ છે.
બરોબર.
અહીંયા ચમત્કાર બીજી જાતનો છે, એમ કેમ છે, જુદી જાતનો છે. જીવનું પરિભ્રમણ ટળે, જન્મ મરણ મટે, અને સદાને માટે સાદી અનંતકાળ પર્યંત અનંત સુખમાં બિરાજમાન રહે એવું જે પરમેશ્વર પદ, કે આ ચૈતન્ય સ્વભાવમાંથી પ્રગટ થાય છે, આત્મામાંથી પ્રગટ થાય છે, એવું આ આત્મા મહાન ચૈતન્ય ચમત્કાર સ્વરૂપે જ પૂછે છે. જો એનો વિશ્વાસને પ્રતીત કરવામાં આવે તો એકાગ્રતા થઈ શકે, અને એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન પ્રતિને એનો નિર્વાણ મોક્ષ થઈ જાય. આવો ચમત્કાર છે. જુઓ આ ચૈતન્ય ચમત્કાર. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ ઠેકાણે આવો ચમત્કાર હોય તો પણ બતાવો. જૈન પરમેશ્વર સિવાય આ વાત બીજી ક્યાંય નથી. વળી એક એક આત્મા અસંખ્ય પ્રદેશી એ વાત પણ બીજી ક્યાંય હોય તો બતાવો. કેમ કે અરૂપી ક્ષેત્ર છે, અને એક કીડીનો આત્મા છે ને એક હાથીનો આત્મા છે, એનું ક્ષેત્ર કેવું એ માપ પણ કોઈની પાસે નથી. કેમ કે એ કેવો જ્ઞાનનો વિષય છે.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાનનો
જય પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ નો, જય હો સનાતન દિગંબર જૈન ધર્મ નો, જય હો.